તારીખ 4/12/1986 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 51. મૂળ કેસેટમાં હમિંગનો અવાજ આવે છે.
આત્માના અનેક ગુણધર્મોના ભેદ સંબંધી એટલે અભિન્નતા સંબંધ વિકલ્પો લંબાય છે અને એ રીતે અનેક પ્રકારના વિકલ્પો લંબાય છે. આત્માનું આવું સ્વરૂપ શાસ્ત્રકાર આમ કહેવા માંડે, શાસ્ત્રકાર આવો આત્મા કહેવા માંડે, આમ કહેવા માંડે. આવા દૂધ એક પર્યાય સુધીનો વિશેષતા આની અભેદતાનો પણ વિશેષતા એમ ધીરે ધીરે એ અભેદની અપેક્ષાઓ દીક્ષાઓ તત્શાસ્ત્ર સ્પષ્ટ કહેવામાં આવે. એના આધારે એના નિમિત્તે વિચાર લંબાવી નિર્ણય કરે. આવો નિર્ણય વિકલ્પની ભૂમિકામાં જ કરવામાં આવે છે. આવો નિર્ણય જ્યાં વિકલ્પની ભૂમિકામાં કરવામાં આવે અને વિકલ્પની ભૂમિકામાં અનાદિથી રાગની પ્રધાનતા થઈ રહી છે, વર્તી રહી છે, એવી પ્રધાનતાવાળી જે દશા છે એ દશામાં નિર્ણય કરે છે. એટલે રાગની પ્રધાનતાથી એ વિચાર ચાલે છે, એમાં જ્યારે જીવ નિર્ણય કરે છે ત્યારે તે નિર્ણય યથાર્થ સાચો નિર્ણય. ઉપર ઉપરથી જોઈએ તો એ નિર્ણય શાસ્ત્ર સાથે સુસંગત લાગે છે. આ વિચાર જ્ઞાન વિકલ્પવાળું જ્ઞાન અને શાસ્ત્ર કહેવા માંગે છે એવું આત્મા એમાં કઈ વિરુદ્ધતા હોય એવું નથી લાગતું. પણ એને ઉપર ઉપરથી એટલા માટે જોઈએ કે એવો નિર્ણય પરલક્ષી જ્ઞાનમાં કરે છે ત્યાં રાગની પ્રધાનતા છે, અથવા રાગની પ્રધાનતા છે ત્યાં જ્ઞાન પણ પરલક્ષવાળી સ્થિતિમાં છે અને ત્યાં એનો નિર્ણય યથાર્થ. શાસ્ત્ર સાથે મેળ ખાતો હોય એવો નિર્ણય હોવા છતાં યથાર્થતા જુદી ચીજ છે એટલો એવી રાગની પ્રધાનતા વાળી વિકલ્પની ભૂમિકામાં મન વડે માત્ર પૂરી અનુમાનરૂપ કલ્પના કરેલ હોય છે અથવા અનુમાનની કલ્પના થઈ હોય છે. મનમાં વિચારે છે આવો આત્મા, આવો આત્મા, આવો આત્મા, એમ અનુમાન લંબાવીને જે કઈ શબ્દો છે એ શબ્દોના અર્થ ઉપરથી અનુમાન કરીને પોતાનો આત્મા આવો છે, આત્મા આવો છે, આવું સ્વરૂપ છે એમ નિર્ણય કરવામાં આવે છે. પણ એમાં કલ્પના પડી જાય છે. જ્યાં રાગનો આધાર છે, જે જ્ઞાનને રાગનો આધાર છે, એ જ્ઞાનને વિભાવનો આધાર હોવાથી વિભાવના આધારે થયેલો સ્વભાવનો નિર્ણય યથાર્થ થાય સીધું પ્રમાણ કે કેમ એ નિર્ણય યથાર્થ નથી એ પ્રશ્ન થવાય કે જે નિર્ણય શાસ્ત્ર સાથે સુસંગત થતો હોય અથવા જેમ શાસ્ત્ર કહે છે એમ જ નિર્ણય લાગતો હોય પોતાને, કે શાસ્ત્ર કહે છે એવો જ મને આત્મા લાગે તો પછી એ નિર્ણય શા માટે યથાર્થ નથી આ પ્રશ્ન થવાનો થાય. વિભાવનો આધાર જ્યાં સુધી અનાદિનો જે વિભાવનો આધાર છે, અનાદિનો જે રાગનો આધાર છે, એ રાગના આધારે થયેલો વિભાવના આધારે થયેલો નિર્ણય, નિર્ણયનો વિષય તો સ્વભાવ છે અને આધાર લીધો છે, જે આધાર છોડ્યો નથી વિભાવનો, જે લીધેલો છે તે લીધેલો એ નિર્ણય બરાબર છે. એટલે ત્યાં એને અનુમાન લંબાવવું પડે છે. એ વિચાર અને વિકલ્પ માં એને આત્માનો નિર્ણય કરવા માટે અનુમાન થી વિચાર ને લંબાવવો પડે છે અને અનુમાન નો વિષય બનાવવો પડે છે કે આવો આત્મા છે. નિર્ણય જે છે એને અનુમાન નો વિષય કરીને આત્મા ગણવો પડે છે. ત્યારે એમાં કલ્પના સામેલ થાય છે અને એ કલ્પના રૂપ આત્મા નું પુસ્તક ના આધારે પહેલો વિષય એ વાત કહેવી છે. પણ એ વાત કહેતા પહેલા આવી ભૂલ થાય છે એ વાત પહેલા કરી દેવી. અને એવી રીતે જે કલ્પનાથી નિર્ણય થયો હોય એવા કલ્પિત નિર્ણયના આધારે આગળ વધી શકાતું નથી. એટલે સમ્યક દર્શનની દિશામાં જે આગળ વધવું જોઈએ એ પરિણામ ત્યાં ઉત્પન્ન થતું નથી અને આગળ વધી શકાતું નથી. અને એટલે તો ત્યાં સમસ્યા પણ કહે છે કે સમજાયું તો ખરો, આત્મા તો સમજાયો, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ઉત્પાદન પર્યાય એ બધું સમજવા શીખવા મળ્યું શાસ્ત્ર ના આધારે. અને છતાં ત્યાં આગળ નથી વધાતું એ વાતનો સ્પષ્ટ અનુભવ થાય છે એવું સમજાવો. એને સમ્યક દર્શનની દિશામાં આગળ નથી વધાતું એવો પણ અનુભવ થાય જ છે. એમ થવાનું પણ કયું કારણ છે કે મૂળ તો નિર્ણયમાં યથાર્થતા નથી આવી? યથાર્થ આવા કલ્પિત નિર્ણયના આધારે આગળ વધી શકાતું નથી. પરંતુ પ્રાય જીવ પોતાની આવી કલ્પનાને શાસ્ત્રોના કથન સાથે મેળવીને તેને જ સત્ય સ્વરૂપનો નિર્ણય સમજી લે છે અથવા તેને જ યથાર્થ નિર્ણય સમજી લે છે. અને એમ સમજવા માટે એને શાસ્ત્રનો આધાર આપણે છે, શાસ્ત્રનો આધાર એને મળે છે અને એની સાથે મેળવીને એ નક્કી કરે છે મારો નિર્ણય નિર્ણય કરું છું એમ શાસ્ત્રકાર કહે છે. શાસ્ત્રકાર કહે છે એવું જ મને મારા વિચારમાં નિર્ણય થાય છે. એટલે એ સમજી લે છે કે આ સાચો નિર્ણય છે, સત્ય સ્વરૂપ થવાનો નિર્ણય છે. અને પછી શું કરે? એ નિર્ણય સાચો રહ્યા પછી કે હવે મારે આગળ વધવું છે, નિર્ણય તો મેં કર્યો, આત્મા તો હું સમજ્યો કે આવો આત્મા છે, હવે મારે અનુભવ કરવો છે. તો અનુભવ કરવા માટે શું કરે છે? કે આગળ વધવા માટે વારંવાર શાસ્ત્રોનું અધ્યયન, તેના તે શાસ્ત્રોનું વારંવાર અધ્યયન કરે છે અને નિર્ણિત જ્ઞાનની, જે જ્ઞાનમાં નિર્ણય કર્યો કે આવો આત્મા છે, આવો આત્મા છે, એની દ્રઢતા થવા અર્થે એ અધ્યયન કરે છે. આત્મા તો સમજાયો છે, હોય છે, નિર્ણય પણ થયો છે, હવે એની દ્રઢતા ઓછી છે તો વારંવાર શાસ્ત્ર અધ્યયન દ્વારા અથવા શાસ્ત્ર અધ્યયન નહીં તો વિચાર ચિંતન દ્વારા એ જ્ઞાનની એ નિર્ણયની દ્રઢતા. એટલા માટે બીજી ક્રિયામાં નહીં જતા શાસ્ત્ર અધ્યયનની ક્રિયામાં પણ જીવે તેમજ શાસ્ત્ર અધ્યયન ઉપરાંત આત્મામાં એકાગ્રતા કરવા અર્થે ધ્યાન ચિંતન આદિ ક્રિયામાં પણ પ્રવર્તે છે. એકાંત સ્થળ પસંદગી કરે, ત્યાં બેસીને સ્વરૂપ ચિંતન કરે, એટલે બીજી પ્રવૃત્તિ હોય તો સ્વરૂપ ચિંતનની અંદર ખલેલ ન પહોંચે એટલા માટે પ્રવૃત્તિથી મુક્ત થાય ક્રિયાના સંગથી પણ મુક્ત થાય, એકાંતમાં બેસે, સ્વરૂપ ચિંતન કરે, અથવા જેવો આત્મા વિચારમાં નિર્ણયમાં આવ્યો છે તેમાં જ એકાગ્ર થવાનો પણ પ્રયાસ કરે, એવી ક્રિયામાં પ્રવર્તે છે. પરંતુ તેથી કાર્ય સિદ્ધિ થતી નથી, તેથી કાર્ય સિદ્ધિ નહીં થાય. અને નહીં થવાનું કારણ એ છે કે મૂળમાં કલ્પના થઈ છે, અને જે જગતમાં કોઈ પણ અંશે દુઃખ છે, દુઃખનો જે પ્રાદુર્ભાવ છે એ કલ્પનાનું ફળ છે. જ્યારે જીવને દુઃખ થાય ત્યારે નિશ્ચિતપણે એમ સમજવા યોગ્ય છે કે આ દુઃખ આ કલ્પનાનું ફળ છે. વસ્તુ સ્થિતિના નિયમના વાસ્તવિક જ્ઞાનમાં, વસ્તુ સ્થિતિના વાસ્તવિક જ્ઞાનમાં કદી દુઃખ થતું નથી, સમાધાન થતું નથી, દુઃખ થતું નથી. કોઈ કોઈ દુઃખનું એટલે દુઃખ પોતે એક અવસ્થા છે, એનું એક્ઝિસ્ટન્સ છે, પણ જેના આધારે એને દુઃખ થયું છે એ કલ્પના છે, એવી કોઈ વસ્તુ નથી એને અસ્તિત્વ ધરાવતી. એટલે એના વિષયનું એક્ઝિસ્ટન્સ નથી. દુઃખ તો એક હકીકત છે, જીવને પરિણામમાં જે દુઃખ થાય છે એ તો હકીકતે દુઃખ જ છે, એ દુઃખ જ નથી એવું કઈ નથી એમ નથી કેવું. પણ દુઃખનું કારણ કલ્પના છે, કલ્પનાના ફળમાં દુઃખ ઉત્પન્ન થયું છે. અહીંયા શું ખા માટે એ વાત એવી છે કે જો આ જીવ આત્મ સ્વરૂપનો નિર્ણય કરવાના વિષયમાં જો કલ્પના કરે તો એનું ફળ સુખ ન થાય પણ એનું ફળ દુઃખ થાય. અને આત્મ સ્વરૂપનો કલ્પના વિનાનો યથાર્થ વાસ્તવિક નિર્ણય કરે, જેવો આ વાસ્તવિક આત્મા છે એવો જ વાસ્તવિક નિર્ણય કરવામાં આવે તો એનું ફળ સુખ થાય, નહીતર એનું ફળ દુઃખ થાય, ભલે એ આત્માનો નિર્ણય એને કર્યો હોય. અને શાસ્ત્ર ખાતે સાથે ખાતે વાત કલ્પનાનું ફળ દુઃખ છે, કલ્પનાનું ફળ કદી સુખ. સિદ્ધ સમુદાય સુખ દુઃખના પ્રયોજન સાથે છે. આ નિર્ણય ખોટો છે અને દુઃખ થાય થાય છે એમ સમજવું કે અવશ્ય આ જીવે કલ્પના એ ચડીને આ દુઃખ નો ભોગવી રહ્યો છે, બાકી કઈ વાત માં હાલ આ જીવ બધા. આત્મ સ્વરૂપ ને વિશે કલ્પના થવાના ત્રણ કારણો છે. કેમ? સત્શાસ્ત્ર આત્મા લીધું છતાં એને નિર્ણય યથાર્થ ન થયો ને અયથાર્થ થયો, નહીતર નિમિત્ત તો સાચું છે, શુદ્ધ નિમિત્ત છે, શુદ્ધ નિમિત્ત નથી. અથવા જ્ઞાનીને સાંભળે છે તો એ શુદ્ધ નિમિત્ત છે, અશુદ્ધ નિમિત્ત નથી. પણ ઉપાદાનની અશુદ્ધતા ના ત્રણ પ્રકાર લીધા છે કે આત્મ સ્વરૂપ ને વિશે કલ્પના થવાના ત્રણ કારણો છે. એક લોક સંજ્ઞા, એક ઓઘ સંજ્ઞા અને એક અસંજ્ઞા. જો જીવને દોષિત મનુષ્યની સંગ કરવાની રૂચિ રહે, પ્રીતિ રહે, અપેક્ષા રહે તો એ આત્મ સ્વરૂપ નો નિર્ણય કરી શકે, ભલે એને સત્શાસ્ત્ર મળે, ભલે એને સત્પુરુષ મળે, કહેનારા સ્વરૂપને કહેનારા. એક જો જીવને લોક સંજ્ઞા હોય એટલે લોકમાં પોતાનો દેખાવ પોતાની કલ્પના પ્રમાણે રાખવો હોય, એમને પણ એને કલ્પના કરી શકે તો બીજાની દ્રષ્ટિમાં હું આવો દેખાવ તો સારું. આ એક લોક સંજ્ઞા છે. એવો જીવ સત્શાસ્ત્ર અને સત્પુરુષ નો સંગ થવા છતાં આત્મ સ્વરૂપ કલ્પના કરી શકે છે, યથાર્થ આત્મ સ્વરૂપ નિર્ણય કરી શકતો. ઓગ સંજ્ઞા એટલે પરંપરાગત રીતે ચાલ્યો જાય, રૂઢિગત રીતે એની ઓગ સંજ્ઞા છે, અથવા એમને હા પાડી સમજ્યા વિના, અથવા માત્ર ન્યાય તર્ક અને આગમનો આધાર લઈએ, યુક્તિનો આધાર લઈએ અને સંમત કરી લઈએ કે બરાબર છે, કહેનાર બરાબર છે, શાસ્ત્ર કહે છે બરાબર છે, પુરુષ બરાબર છે, એ ઊંડો ઉતરતો નથી. ઉપર ઉપરથી પરલક્ષી જ્ઞાનમાં આગમ યુક્તિ આધાર ન્યાય આ બધાની મેળવણી કરી અને મેળવણી કરી એની ઓગ આ ત્રણ કારણ થી આત્મ સ્વરૂપ ની વિશે કલ્પના થાય છે. અને જયારે આત્મ સ્વરૂપ ની વિશે કલ્પના થાય છે ત્યારે જીવ અગ્રહિત મિથ્યાત્વ માંથી આગળ વધીને ગ્રહિત મિથ્યાત્વ માં પ્રવેશ કરે. મારે સંપ્રદાય દિગંબર નો દિગંબર છે, દિગંબર દેવગુરુ શાસ્ત્ર ના જે એ જેના નિમિત્તો રહે અંદર માં ગ્રહિત મિથ્યાત્વ પણ આ એક એવી લાઈન છે કે જો જીવ આગળ ન વધે તો પાછળ એવી લાઈન છે, ત્યાં ને ત્યાં રહીએ એમનો બને, કાં આગળ જાય કાં પાછળ જાય. એટલે એનું કારણ કે પરિણામ છે જીવની ચાલ છે, પરિણામ છે જીવની ચાલ છે. ને જે ચાલે છે કોઈ એક દિશામાં તો ચાલે છે, એ દિશા બે છે, ત્રીજી દિશા નથી. એટલે મુમુક્ષુની ભૂમિકામાં ઘણા વર્ષ કાઢે ઓગ સંજ્ઞાએ પાછળ જાય, જ્ઞાન સ્થૂળ થઈ જાય, કાં કલ્પના કરીને ગરીબ વિચારમાં જાય, બહુ સ્થૂળ થાય તો પછી અનેક પ્રકારના દુઃખ થાય, બે પુરુષાર્થ કરવું એ અત્યંત સ્થૂળતામાં થાય, પછી ઘણી સ્થિતિ બગડી એની સ્થિતિ. એ તો સૂક્ષ્મપણે પણ કલ્પના છે. અસત્સંગ એટલે ખાસ કરીને તો અવગુણી નો સંગ માં ગમવો ગોઠવો, આ એક મુખ્ય વાત છે. પછી અસત્સંગ તો એ રીતે પણ કહી શકાય કે બાહ્ય પદાર્થોની અંદર સુખ બુદ્ધિને લઈને પંચેન્દ્રિયના વિષયોમાં પણ સુખ બુદ્ધિ છે, એ પણ અસત્સંગ છે. કેમ કે જળનો સંગ છે એ અસતનો સંગ છે, જળનો સંગ છે તે અસતનો સંગ છે, એ પણ અસત્સંગ છે. પોતે પ્રીતિ કરે છે, પોતે સુખ બુદ્ધિ એ કરે છે, અપેક્ષા બુદ્ધિ એ કરે છે, એ બાજુ આગળ વધે છે, એ પણ અસત્સંગ છે. અને અવગુણી મનુષ્યો અવગુણી જીવો હોય એના પ્રત્યે પ્રીતિ એની અપેક્ષા અને પોતે એ તરફ વધારે આકર્ષિત થાય કોઈ પણ કારણ, એ તો બાહ્ય કારણ હોય, દુનિયાના દરેક સ્થાન જીવને અન્ય દર્શન પહેલા જે નિર્ણય થવો જોઈએ ત્યાં ના પાડે, ત્યાં સુધી ત્યાં તો ન પહોંચવા દે પણ ત્યાંથી વિરુદ્ધ દિશામાં એને ધકેલી કરવી નબળાઈ આવે, ઊંધું ચાલે છે, ઊંધું ચાલે છે. એટલે કોનો સંગ કરવો એક સમજ બાજુ, કોનો સંગ કરવો એ વિચાર કરવો, બધાનો સંગ કરવાનો. શાસ્ત્રાજ્ઞા ગુરુ આજ્ઞા તો એ છે કે ગુણીનો સંગ કરવો, ગુણીના એટલે આપોઆપ એની અંદર અનર્પિત વિષય છે કે અવગુણીનો સંગ કરવો નહીં ને એના સંગ મારે. પછીના વર્ગમાં એ બોલાવે છે મુનિઓના વિષય, પછી પોતે પોતે એ વાત આગળ લઈ લીધી કે મુનિને એ ઉપદેશ આપ્યો છે કે તું અસંગપણે એકલો ન રહી શકતો હોય જંગલમાં, તું તો જંગલમાં રહેતા હોય તો તું દ્રવ્યલિંગીનો અને અવગુણીનો સંગ નહીં કરતો. શું કરે દ્રવ્યલિંગી મુનિઓ પણ હોય, એને ખબર હોય કે આ દ્રવ્યલિંગી છે અને એની દશા નથી, પણ એને સેવા કરે, બીજું કરે, ત્રીજું કરે, અનેક પ્રકારે કઈ ને કઈ અપેક્ષા થી જો એને સંગમાં જાય તો મિથ્યાત્મા આવી જાય. નિજ સારી ને ચોથે ગુણ સ્થાને રહીએ ને મિથ્યાત્મા આવે, વિરાધના થઈ જાય, આત્માની વિરાધના થઈ જાય. વાત તો નિમિત્ત આશ્રિત છે આટલી, પણ સિદ્ધિ આત્માની વિરાધના થાય મિથ્યાત્મા આવે. કુમકુંડાચાર્ય મૂળાચારમાં એ વાત કરે છે કે આવી સ્થિતિમાં તું લગ્ન કરી લીધે અને એકલા રહેવું ન ફાવે તો કોઈ સ્ત્રી સાથે કરી લીધે, તું સંસારમાં ને એનો વાંધો નથી લગ્ન કરી લીધું, પણ સત્સંગ તો કરી શકે. એના ઉપરથી પછી એ વાત જુદી છે, જયારે મુનિનો આવો ઉપદેશ છે ત્યારે બીજાએ પોતપોતાની ભૂમિકા અનુસાર ક્યાં નું ક્યાં ચાલ્યું જવાય છે, કેટલું નુકસાન થયું છે. આ તો ત્યારે તો નિષ્ઠુરતા અંગે ગમે એને સાંભળવા જાય છે પરીક્ષા કરી અને પછી શંકરાય અને નહીતર પોતાના હાથમાં નિર્ણય જ ન કરી શકે, ઊંધો જ નિર્ણય કરે, ઊંધો વિપરીત નિર્ણય કરે, કલ્પિત નિર્ણય કરે. કલ્પિત નિર્ણય કહો, ઊંધો નિર્ણય કહો કે વિપરીત નિર્ણય કહો, બધી એક જ વાત છે. પણ તેથી કાર્ય સિદ્ધિ થતી નથી, ઉલટાનું નુકસાન થાય છે. હવે એ નિર્ણય યથાર્થ નથી એનું લક્ષણ અહીંયા લીધું છે કે કારણ કે તેવો નિર્ણય થવા છતાં તે જીવને, તેને એટલે તેવો નિર્ણય કરનાર, કલ્પિત નિર્ણય કરનાર જીવને સહજ પુરુષાર્થની ગતિ યોગ્ય દિશામાં એટલે અંતર્મુખની દિશામાં યથાર્થ નિર્ણયના અભાવમાં, યથાર્થ નિર્ણયનો અભાવ હોવાને લીધે ઉત્પન્ન અથવા તેના પરિણામ છે સ્વલક્ષી થતા નથી, આત્મલક્ષી થતા નથી, સન્મુખતા જ ઉત્પન્ન થતી. જીવ સ્વરૂપ સન્મુખ થતો નથી, સમ્યક સન્મુખ થતો નથી, અને એનો જે પુરુષાર્થ છે અંતર્મુખનો એ ઉત્પન્ન થતો નથી. પછી બહારની ક્રિયામાં ગમે તેટલો પુરુષાર્થ કરે પણ નિર્ણય જ્યાં ખોટો છે ત્યાં એને યથાસ્થાને પહોંચવાનો પ્રશ્ન. જગતની અંદર પણ કોઈ પણ કાર્યમાં જ્યારે ડિસિશન ખોટું લેવાય છે ત્યારે એનું ફળ કોઈ બરાબર આવે છે એવું ક્યાં જોવામાં આવે છે? બરાબર એમ જોવામાં આવે છે કે ફળમાં ગડબડ જ થાય છે, પરિણામ ઊંધું જ આવે છે. અર્થાત સ્વલક્ષી પરિણામ થતા નથી. આ પ્રકારે નિર્ણયની ભૂલ એ પાયાની ભૂલ છે. આ તત્વજ્ઞાનના વિષયમાં નિર્ણયની ભૂલ એ પાયાની ભૂલ છે, એ ભૂલથી પછી આગળ વાત કોઈ ઠીક થવાનો પ્રશ્ન નથી. ગમે તેટલા શાસ્ત્ર ભણી જાય, વિદ્વાન થઈ જાય, પંડિત થઈ જાય, ગમે તે રીતે બહારની અંદર ત્યાગી જાય, ગમે તે ટાઇટલ મળે, લોકો એને મહાપુરુષ ગણે, સત્પુરુષ ગણે, ભગવાન ગણે, ગમે તે ગણે, જ્ઞાની ગણે, એના આત્માને નુકસાન સિવાય બીજું કઈ ન હતું. આ પ્રકારે નિર્ણયની ભૂલ તો એ પાયાની ભૂલ છે, અને નવો ભ્રમ થયો હોવાને લીધે હમણાંમાં અનેક પ્રકારનો ભ્રમ થાય છે. અહીંયા અનેક પ્રકારે આ ભ્રમ થયો કે મને આત્માનો સાચો નિર્ણય આ નવો ભ્રમ. ખરેખર તો તે જીવને આત્માનો નિર્ણય થઈ ગયો છે તેવો એક નવો ભ્રમ થયો હોવાને લીધે તેની સ્વરૂપની જિજ્ઞાસા, સ્વરૂપ જિજ્ઞાસાની વૃત્તિ બંધ થઈ જાય. આપણે એક લક્ષણ એ બાઈ છે કે એને પુરુષાર્થ પડતો જે પુરુષાર્થનો જે અભાવ છે એનાથી એને નિર્ણય. બીજું શાસ્ત્રનો આધાર મળ્યો હોવાથી, પુરુષોના વચનોનો આધાર મળ્યો હોવાથી, સૂક્ષ્મ જ્ઞાનમાં એને કલ્પનાથી આત્માનો નિર્ણય કર્યો હોવાથી હવે મારું સ્વરૂપ કેવું, આત્મા કેવો, તે જિજ્ઞાસા છે. જિજ્ઞાસા છે એ સત્ય સ્વરૂપને સ્થાન આપવા માટેની એક અવકાશ, ખાલી જગ્યા જ્યાં જિજ્ઞાસા છે તે ખાલી જગ્યા છે, જ્યાં નિર્ણય કલ્પિત થઈને એમ થઈ ગયું આત્મા તો આવો ત્યારે એની જિજ્ઞાસા. મારું સ્વરૂપ તો એ જિજ્ઞાસા રહેતી નથી. એટલે સ્વરૂપ જિજ્ઞાસાની વૃત્તિ બંધ થઈ જાય છે, સમજાય ગયું એવું એને લાગે છે, અને જિજ્ઞાસાની વૃત્તિ બંધ થઈ ગઈ એટલે આત્માને વિકાસ થવાનો દરવાજો બંધ થઈ ગયો, અને ખોટા નિર્ણયનું એના ઉપર તાળો લાગી ગયો. દરવાજો બંધ કર્યો, આગળ વધવા માટે દરવાજો બંધ કરી પોતાનો માર્ગ પછી આગળ વધી. તેથી જિજ્ઞાસુપણામાં પાત્રતા સહિત નમ્રતા આદિના પરિણામ જળવાતા નથી, ત્યાં એનું જિજ્ઞાસુપણું રહેતું નથી. જિજ્ઞાસુપણું રહેતું નથી તો પાત્રતા પણ રહેતી નથી, પાત્રતા નથી રહેતી તો એને અહમ પણ શું છે, હું સમજ્યો છું, મને સમજાણું છે, હું જાણું છું, એટલે એ જાતનું અહમ પણ આનંદીને નમ્રતા પણ ખલાસ થઈ જાય છે. એક અહમ ભાવ થઈ જાય છે. એવા જે પરિણામ છે એ પરિણામ જે મુક્ષુની જિજ્ઞાસુની ભૂમિકામાં જોઈએ એ પરિણામ ત્યાં જળવાતા નથી, એ પરિણામ થઈ જાય. શ્રીમદજીના પત્રમાં આ વિશે એવી રીતે આવ્યો છે, દેવકરણ વગેરે થઈ હતા એમાંથી દેવકરણ ફરિયાદ કરી. દેવકરણજી પોતાને પરમાત્મા માની રહ્યા અને અમને આ વાત ઉચિત દેખાતી નથી. હું પરમાત્મા છું જે રીતે બોલતા એ વાત એમને કઈ સખતિત લાગી રહી. આ રીતે દેવકરણ જી પોતાને વિશે પરમાત્મા ભણું માને તો આ વાત જરા ઠીક કરો કર્યું હોય તો દરેક આત્મા સ્વરૂપે કરીને તો પરમાત્મા છે, તો પોતે પોતાની દ્રષ્ટિ છે તો ખ્યાલ કરો કે બધા આત્માઓ સ્વરૂપે કરીને પરમાત્મા છે, પણ જ્યાં સુધી તે દશા પ્રગટ ન થાય, પરમાત્માના સ્વાનુભવની પ્રગટ દશા ન થાય ત્યાં સુધી એ વિષયમાં જ્ઞાન મિત્ર કલ્પના એ કરી પોતાને પરમાત્મા માને. પરમાત્મા સ્વરૂપ નો અતિન્દ્રિય પ્રત્યક્ષ સ્વાનુભવ થો અને પરમાત્મા ની માન્યતા થતી તો તમને દર્શન સાચું દર્શન એ નિર્ભ્રાંત દર્શન. પણ એવી દશા પ્રગટ થયા વિના હું પરમાત્મા છું એ માની લઈએ એ કલ્પના કરીને માને છે, તેના કરતા તો એ જિજ્ઞાસા. પરમાત્મા એટલે કેવો? જો મને સ્વાનુભવ નથી થયો તો મારું પરમાત્મ સ્વરૂપ એટલે કેવું મારું સ્વરૂપ તે વિશે મારે. જો નિર્ણય ખોટો થયો હોય તે કલ્પના થઈ હોય, પરમાત્મા સ્વરૂપના વિષયમાં પણ કલ્પના થઈ હોય, સ્વર્ગ સર્વજ્ઞના વિષયમાં પણ કલ્પના થઈ પરમ સ્વરૂપ છે તો સર્વજ્ઞ સ્વરૂપ પરમ વિતરાગ પૂર્ણ વિતરાગ સ્વરૂપ બીજું સ્વરૂપ છે અનંત ચતુર્થ મંડિત છે અને પણ એ કેવું એ જો એને ભાષ્યમાન ન હોય ભાવ ભાષ્યો ન હોય ભાવ ભાષા વિના માત્ર પોતાની પોતાની વિશેની કલ્પના કરવામાં એના કરતા જિજ્ઞાસા રહે એ માર્ગ બહુ સરસ. વેદ જ્ઞાન ના અભ્યાસ થી નિર્ણય કરવો અને વેદ જ્ઞાન ના અભ્યાસ માં જ આગળ વધવું ઉપાસનું છે. વેદ જ્ઞાન કરવું જ્ઞાન લક્ષણ થી જ્ઞાન ની મુખ્યતા કરવી અને જ્ઞાનમાં સ્વરૂપ અસ્તિત્વનું ગ્રહણ કરવું એની પ્રગટતા છે, એની પ્રગટતા છે, એની વ્યાપકતા છે. એ સ્વરૂપ અસ્તિત્વનું ગ્રહણ એમાં નિર્ણય મળે એ ભાવભાષણ. ભાવભાષણમાં એના બધા લક્ષણો બધા છે. બળ જ્ઞાન બળ અથવા પુરુષાર્થ ચૈતન્ય વિરની વિરની સ્ફૂર્ણા જ્ઞાન ગતિ અંતર્મુખની દિશા બદલાઈને એને ખબર ન પડે એવું કે અહીંયા તો હજી પ્રકરણ એવું ચાલે છે કે જ્યાં કલ્પિત નિર્ણય થાય છે ત્યારે તેને જિજ્ઞાસુપણાના પરિણામ જળવાતા નથી, પાત્રતાના પણ પરિણામ થતા નથી, નમ્રતા પરંતુ પોતે તત્વજ્ઞાન સંબંધિત અભ્યાસ ઘણો કરેલો છે તે પ્રકારનું માન પ્રત્યે અહમ ભાવ થવાનું જ્ઞાન ભાવ એવો નિર્ણય પહેલા કર્યો નતો શાસ્ત્રો સાંભળીને ચલાશે એવો નિર્ણય કર્યો એને સાંભળીને તો એવું એક નવું એને વિચારની ભૂમિકામાં નવું જ્ઞાન થયું, નવું તત્વજ્ઞાન થયું કે નવું મને જ્ઞાન થયું છે, મને જ્ઞાન મળ્યું છે, મારામાં એ જ્ઞાન થયું છે એ જાણતો અને પર્યાય દ્રષ્ટિ કરશો. પર્યાય દ્રષ્ટિમાં પર્યાયનું વહન પડવું થવું એ પર્યાય દ્રષ્ટિ કહ્યું છે ચોક્કસ. પરંતુ જ્યાં સુધી સર્વજ્ઞ પરમાત્માએ કહ્યો છે તેવો સર્વજ્ઞ પરમાત્માએ કેવળ જ્ઞાનમાં જાણ્યો છે અને કહ્યો છે, કયો છે એનો અર્થ આ છે જ્ઞાન પ્રદાન. જેવો કેવળ જ્ઞાનમાં જાણ્યો છે એવો આખો પૂર્ણ પરમાત્મા, એવા પૂર્ણ પરમાત્માનો અસ્તિત્વ છે અહીંયાથી વર્તમાન મોજુદગી પોતાને અંતરંગમાં ભાસવા ન લાગે ત્યાં સુધી તે વિષયમાં જિજ્ઞાસુ રહીને અંતર શોધ ચાલુ રહેવી શકે. કલ્પિત નિર્ણય કરી નાખવાને બદલે જેવો ભગવાને કેવળ જ્ઞાનમાં આત્માને જોયો એવો સાક્ષાત પરમાત્મા પોતે અંતરંગમાં ભાસવા ન લાગે, ભાસવા લાગે તો પોતે આવો છે એમ ભાસે એ ન ભાષે ત્યાં સુધી જિજ્ઞાસુ રહેવું ભાષે એ વાત કરી. ત્યારે એને બાજુની પરિણામની ગતિ, પરિણામની દિશા અને એની જાતનો અંદરથી જોડાયેલા વિના જબરજસ્ત એટલે પોતાને અંતરંગમાં ભાસવા ન લાગે ત્યાં સુધી તે વિષયમાં જિજ્ઞાસુ રહીને અંતર શોધ ચાલુ રહે. એ અંતર શોધ છે એ પણ એ અવલોકનનો જ પ્રકાર છે, અંતર અવલોકન પ્રકાર. અવલોકનનો જે અભ્યાસ એ સ્વભાવ અને ભાવને પણ ઓળખવાનું આ એક માત્ર સાધન. તકલીફ શું શું છે કે સ્વભાવ અને વિભાવની વિવિધતા છે અથવા વિભાવમાં અહંપણું થયું હોવાની રીતે થતું હોવાની રીતે અને તે વિભાવમાં પોતે આત્મા સંબંધીનો રાગ કરતો હોવાથી હું તો આત્મા છું, હું પરમાત્મા સ્વરૂપે ભાવ કરે છે, વિકલ્પમાં એવો ભાવ કરે છે તો એમાં એ વિકલ્પથી વિકલ્પના રાગથી જુદો કોઈ મારું જ્ઞાન સ્વરૂપ જ્ઞાન મારું છે એ પણ પ્રશ્નનું મુશ્કેલ પડે. કેમ કે ભાવ આત્માનો કરે છે, ખરેખર એનાથી જુદું છું તો એ ત્યાં શું થયું છે કે વિભાવને જ સ્વભાવ માની લેવાય છે, એવા વિકલ્પને જ યથાર્થ પરિણમન માનવામાં આવે છે. કેમ કે સ્વભાવને અનુસરતું એ અસંભવ છે ને એટલે, અને પછી એ વિભાવને સ્વભાવ માનીને વિભાવમાં જ આગળ વધે છે સ્વભાવની દિશા. અનાદિથી વિભાવને સ્વભાવ માની સ્થૂળ પડે તો અન્ય મતની જેમ શૂન્યના પરિણામમાં કર્મ મહિનો છે ત્યાં વિભાવનો સ્વભાવ મહિનો છે. પછી આવા કોઈ સત્શાસ્ત્ર અને સત્પુરુષના સંઘમાં જતા આત્મતત્વનો વિષય એની સમક્ષ આવ્યો ત્યારે એને આત્માનો વિચાર વિભાવમાં ને વિભાવમાં જે વિભાવની લાગણી મુખ્યતામાં કર્યો, નિર્ણય કર્યો, વિચાર કર્યો અને એમાં હું પણ કરવા લાગ્યો કે હું આત્મા, હું પરમાત્મા, હું જ્ઞાન સ્વભાવી, હું આનંદ સ્વભાવી, હું પણ વિભાવમાં વિભાવમાં આગળ વધે સ્વભાવ દિશા હાથમાં આવતી નથી એટલે એ સ્વભાવનો પત્તો લાગે. એટલે જે જિજ્ઞાસુ થઈને અંતર શોધ કરે ત્યારે એને વિભાવથી સ્વભાવ જુદો, સ્વભાવ અને વિભાવ જુદો એ વાત સ્વભાવના ગ્રહણથી વિભાવનું જુદાપણ એને આપે અને સ્વભાવનું ગ્રહણ સ્વભાવની જ્ઞાનની મુખ્યતા કરતા થાય. અનાદિથી રાગની મુખ્યતામાં એને જ્ઞાનને દાબી શકે છે, તિરોભૂત કરી દે ચૂકી જ ગયો છે આખો ભગવાન એ જ્ઞાનને મુખ્ય કરે અવલોકન થી મુક્ત કરે, અમાન્યનો એમાં આવિર્ભાવ કરે, વિજ્ઞાન ગ્રહણ કરે, ત્યારે એની સ્વભાવ અને ભાવ જુદી જુદી જાત છે, એની જાત જુદી છે. એ વાત એને જો બરાબર જુદાપણું ભાષે, જુદાપણું લાગે અંતરંગમાં, તો એ જુદો પડે અને એ જુદો પડી અને પોતાના ભૂમિનું મન કરી શકે. નહીતર વિભાવમાં સ્વભાવ અનાદિથી માનીને વિભાવમાં જ આગળ વધી ગયો. એટલે જ્યાં સુધી અંતરંગમાં પોતાનું પરિપૂર્ણ પરમાત્મ પદ અંતરંગમાં પોતા સ્વરૂપે ભાસવા ન લાગે, ત્યાં સુધી તે વિષયમાં જિજ્ઞાસુ રહીને અંતરશોધ ચાલુ રહેવી શકે. ત્યાં સુધી એની અંતરશોધ ચાલવી જોઈએ, અંતર તપાસ ચાલવી જોઈએ, એનું અવલોકન ચાલવું જોઈએ. એ અવલોકનનો અભ્યાસ શરૂ કરવો જોઈએ, એની પણ ખૂબ વધારવો જોઈએ. ત્યાંથી એને રાખવા મળે છે, ત્યારે એની એના વિભાવો પણ એને અવલોકનમાં અવલોકાય છે અને એનો વિભાવ સ્વભાવ સમજાય છે. જ્ઞાનનું અવલોકન થાય છે, એમાં નિજનું અવલોકન થાય છે, પોતાપણું જ્યાં છે ત્યાં મુખ્યતા આવે છે, સ્વરપણું છે ત્યાં મુખ્યતા કદી આ પારકાની મુખ્યતા કદી કોઈને થતી નથી, પોતાની જ મુખ્યતા થાય છે. અવલોકનમાં આ એક મોટો ફરક એ પડે કે વિભાવ સમજાય છે અને વિભાવમાં સ્વરપણ વિભાવનું સ્વરૂપ એને એની જાતિ ઓળખાય છે અને એમાં સ્વરપણ સ્વભાવ ઓળખાય છે અને એમાં એટલે સ્વભાવની મુખ્યતામાં એને સ્વભાવનો નિર્ણય થાય છે. વિભાવની મુખ્યતામાં કદી સ્વભાવનો નિર્ણય થઈ શકે નહીં, થાય તો તે સાચો હોય છે. નિર્ણયનો વિષય આટલો સુખ, અનુભવનો વિષય તો અત્યંત સુખદાયક, પણ નિર્ણયનો વિષય આત્મસ્વરૂપ નો યથાર્થ નિર્ણય ન થાય ત્યાં સુધી જિજ્ઞાસાની ભૂમિકા લંબાય છે અને તે અપૂર્વ જિજ્ઞાસા જ નિર્ણયને લઈ આવે. આ એક જિજ્ઞાસા છે, એને સંતુષ્ટ હોય હંમેશા આવકારી છે. કોઈ પણ જીવ જિજ્ઞાસુ થઈને સત્પુરુષના સમાગમમાં આવે તો સત્પુરુષ જિજ્ઞાસા જેની ગઈ એ ભલે સત્પુરુષના સમાગમમાં આવે તો પણ સત્પુરુષ સારું કહે જિજ્ઞાસા. એટલે એને તો એમ થઈ ગયું છે કે આ મને ખબર છે, આ મેં સાંભળ્યું છે, આને જાણ્યું છે. ખાસ કરીને સમયસર અનેક વાર બને છે, છેલ્લે 1900 વાર બને, 1800 વાર 1900 વાર ના પ્રવચનમાં અનેક વાર બને, 1800 વાર વિચાય છે, 1900 વાર વિચાય છે, કે ત્રણેય ફેમિલી હોય, ત્રણેય સંભવ હોય, છતાં પણ આ એક જિજ્ઞાસા માટે સમયસર એટલે શુદ્ધાત્મા એ શુદ્ધાત્માની જિજ્ઞાસા ખોઈ બેઠો વિજ્ઞાન તમારે સમજવાનો પ્રયત્ન કરવો. એટલે આત્માર્થી જીવને તો પોતાના આત્મ સ્વરૂપનો યથાર્થ નિર્ણય ન થાય ત્યાં સુધી, યથાર્થ નિર્ણય ન થાય એટલે અંતરાંગમાં પોતાનું પરિપૂર્ણ પરમાત્મ પદ ભાસવા લાગે નહીં ત્યાં સુધી એની જિજ્ઞાસાની સ્થિતિ લંબાય. જિજ્ઞાસાની ભૂમિકા કહો, જિજ્ઞાસાની સ્થિતિ કહો, એ લંબાય. જિજ્ઞાસા છે એક પિપાસા ગુફા જેવું છે. તૃષાને પાણી મળે તો તૃષા તૃપ્ત થાય, અને નીતર જેમ જેમ કાળ જાય એ તૃષા ઉગ્ર થાય, જોર જોર થી તૃષા લાગે. મને સત્પુરુષ તો મળ્યા, અને સત્પુરુષ મળ્યા એટલે એને ત્યાં સુધી થઈ ગયું કે પૂજાને મને સાક્ષાત પરમાત્મા મળ્યા છે, મારું સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે અને આ ભાવમાં અનુભવ લઈને જવું છે ઉત્કૃષ્ટ ભાવ. સ્વરૂપ પ્રાપ્તિ નથી થતી, જિજ્ઞાસામાં ખેંચાય છે, કૃષ્ણ ખેંચાય, તીવ્ર તૃષા લાગે, તીવ્ર તૃષા લાગે, તીવ્ર સ્થિતિ બને પોતાના પછી અનુભવ એવી જે સ્વરૂપ વિશેની તીવ્ર જિજ્ઞાસા એને અપૂર્વ જિજ્ઞાસા કહેવામાં આવે. એવી જિજ્ઞાસાના કાળમાં જીવને લીધે ક્યાંય લક્ષ્મણ વિશે એ પોતાને જિજ્ઞાસાની પૂર્તિ થાય એવી પોતાનો આત્મસ્વરૂપ લક્ષ્મણ આવે, ઓળખાય, અનુભવાય, એ સિવાય એનું બીજું લક્ષ્મણ સર્વ પ્રતિબંધક કારણો ત્યાંથી આના પરિણામમાંથી થતી જાય છે. સર્વ જગ્યાએ જીવન સર્વ જગ્યાએથી નિરસ થયો એટલે કોઈ એને પ્રતિબંધ આત્મ સ્વરૂપનો યથાર્થ નિર્ણય ન થાય ત્યાં સુધી જિજ્ઞાસાની ભૂમિકા લંબાય છે, અને તે અપૂર્વ જિજ્ઞાસા જ નિર્ણયને લઈ આવે છે. જે અપૂર્વ જિજ્ઞાસામાં આવ્યો સ્વરૂપનું એને નિર્ણય ન થાય તો કુદરતના ઘરની વ્યવસ્થા છે, અથવા વસ્તુ સ્થિતિ છે, અથવા એવું જ આત્માનું સ્વરૂપ, વૈજ્ઞાનિક સ્વરૂપ કે જેને આત્મ સ્વરૂપને વિશે અપૂર્વ જિજ્ઞાસા ઉત્પન્ન થઈ આત્માના પછી એમાં એને આત્માનો નિર્ણય ન આવે, આત્માની ઓળખ ન થાય, શું કહો છો, થાય 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 ગેરેન્ટેડ વાત. જ્યારે પૂર્વ જિજ્ઞાસા નિર્ણયને લઈ આવે છે ત્યારે જિજ્ઞાસાનું કાજ પૂરું થાય છે. અહીંયા જિજ્ઞાસા તૃપ્ત થઈ જાય, પ્રસાદ તૃપ્ત થાય, એમ જિજ્ઞાસાનીમાં જે અવકાશ હતો ખાલી જગ્યા હતી સત્ય સ્વરૂપની, એવું ભાષણ થયું. પછી આત્મા એની જિજ્ઞાસાનો વિષય નથી, પછી આત્મા એની રૂચિનો વિષય નથી. આ તબક્કો બદલાય છે. એ પહેલા નિર્ણય, પહેલા જિજ્ઞાસાનો તબક્કો, નિર્ણય પછી
અનુભવ કરી.